આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે તમને ખરેખર હચમચાવી દેશે. આ એક પરિવારની વાત છે, ચાર પેઢીઓની, પણ એની સાથે સાથે એ દેશ, ઓળખ અને અને ઇતિહાસના વહેણમાં ટકી રહેવાના સંઘર્ષની પણ વાત છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ મિન જિન લીની ખૂબ જ પ્રખ્યાત કૃતિ પાચિનકો વિશે.
અને આ નવલકથાની શરૂઆત જ એક એવા વાક્યથી થાય છે જે આખી વાર્તાનો, મતલબ કે એનો આત્મા છે.
બિલકુલ. હિસ્ટ્રી હેઝ ફેલ્ડ અસ બટ નો મેટર, એટલે કે ઇતિહાસે આપણને નિષ્ફળ કર્યા છે પણ કોઈ વાંધો નહીં. આ એક જ વાક્ય જાપાનમાં વસતા કોરિયન લોકોની પેઢી દર પેઢીની વેદના અને એમની અદમ્ય જીજીવિષા એ બંનેને એક સાથે રજૂ કરી દે છે.
આ શીર્ષક પણ બહુ વિચિત્ર છે, પાચિનકો. એ તો જાપાનની એક જુગારની રમતનું નામ છે નહીં?
હા, બરાબર.
તો લેખિકાએ આખી નવલકથાનું નામ એક રમત પરથી કેમ રાખ્યું હશે?
બહુ સારો સવાલ છે. કારણ કે પાચિનકો અહીં માત્ર એક રમત નથી પણ એક શક્તિશાળી રૂપક છે. પાચિનકો પાર્લરમાં છે ને, મશીન એવી રીતે ગોઠવેલું હોય કે ખેલાડીને લાગે કે બધું નસીબ પર છે.
હા, એ હું જીતી જઈશ.
પણ હકીકતમાં જીત અને હાર સિસ્ટમ દ્વારા પહેલેથી જ નિયંત્રિત હોય છે. લેખિકા કહેવા માંગે છે કે જાપાનમાં કોરિયન લોકોનું જીવન પણ આવું જ હતું. તેઓ ગમે તેટલી મહેનત કરે પણ સામાજિક અને કાયદાકીય સિસ્ટમ જ એવી હતી કે તેમનું આગળ વધવું લગભગ અશક્ય હતું.
સમજાયું. એક એવી રમત જેમાં જીતવાની આશા તો છે પણ નિયમો જ તમારી વિરુદ્ધમાં છે. તો આ રમત જેવી જિંદગીની શરૂઆત ક્યાંથી થાય છે?
તો વાર્તા આપણને લઈ જાય છે છેક 1910ના દાયકાના કોરિયામાં, જે એ સમયે જાપાનના શાસન હેઠળ હતું. યોંગડો નામના એક નાના ટાપુ પર આપણું મુખ્ય પાત્ર સુંજા રહે છે. એના પિતા અપંગ છે અને એની મા એક નાનકડી વિશી ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે.
એકદમ સામાન્ય ગરીબ પરિવાર.
હા, સુંજાનું જીવન સરળ છે પણ એના સપના મોટા છે. અને પછી એના જીવનમાં કોઈકનો પ્રવેશ થાય છે
જે બધું બદલી નાખે છે.
બરાબર. કો હાન્સુ, એક શક્તિશાળી, અમીર અને અત્યંત પ્રભાવશાળી માણસ. સુંજા એના પ્રેમમાં પડે છે અને ગર્ભવતી બને છે. એને લાગે છે કે એનું જીવન હવે સુધરી જશે, પણ પછી એને ખબર પડે છે કે હાન્સુ તો પહેલેથી જ પરિણીત છે અને જાપાનમાં એનું એક કુટુંબ પણ છે.
ઓહ, આ તો બહુ મોટો આઘાત કહેવાય. તો હાન્સુ શું પ્રસ્તાવ મૂકે છે?
હાન્સુ એની સાથે લગ્ન કરવાની તો ના પાડે છે, પણ તે સુંજા અને એના બાળકનો બધો જ ખર્ચો ઉપાડવા તૈયાર છે. શરત એટલી કે સુંજા એની રખાત બનીને રહે.
એટલે પૈસા અને સુરક્ષાનું વજન આપે છે.
હા, પણ એ સમયમાં એક ગરીબ, ગર્ભવતી અને અવિવાહિત સ્ત્રી માટે આનાથી સારો વિકલ્પ કયો હોઈ શકે?
સાચી વાત છે. સુરક્ષા માટે પણ એણે હા પાડી દેવી જોઈતી હતી.
અને અહીં જ આ નવલકથાનો પાયો નંખાય છે. સુંજા માટે સુરક્ષા કરતા ગૌરવ વધુ મહત્વનું હતું. હાન્સુનો પ્રસ્તાવ સ્વીકારવો એ જાણે પોતાની જાતને વેચી દેવા બરાબર હતું.
એટલે એણે ના પાડી દીધી.
એણે એ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. એ નિર્ણય લઈને સુંજાએ જાણે જાહેર કર્યું કે ભલે દુનિયા અને સમાજ તેને નિષ્ફળ કરે, તે પોતાની નજરમાં નિષ્ફળ નહીં થાય. એ એક નાનકડું પણ બહુ મોટું બળવાનું કૃત્ય હતું.
વાહ, આ તો ગજબનું સાહસ કહેવાય. પણ પછી એનું શું થયું? સમાજે તેને સ્વીકારી?
ના, બિલકુલ નહીં. તે લગભગ તિરસ્કૃત થઈ જાય છે, પણ ત્યારે જ એના જીવનમાં એક દેવદૂત જેવો માણસ આવે છે. બેક ઇસાક.
ઇસાક?
હા. ઇસાક એક યુવાન, નબળા સ્વાસ્થ્યવાળો પણ અત્યંત દયાળુ ખ્રિસ્તી પાદરી છે. તે સુંજાની હાલત વિશે બધું જાણે છે. તે જાણે છે કે તેના ગર્ભમાં જે બાળક છે એ તેનું નથી. છતાં
એ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પણ શા માટે? એવું કોઈ શા માટે કરે?
કારણ કે ઇસાક માને છે કે દરેક મનુષ્ય ગૌરવનો હકદાર છે. તે સુંજાને કહે છે કે તે તેને અને તેના આવનાર બાળકને પોતાનું નામ આપશે અને પોતાની સાથે જાપાન લઈ જશે, જ્યાં તેઓ એક નવી જિંદગી શરૂ કરી શકશે.
એટલે હાન્સુની તકવાદી દુનિયાની સામે ઇસાકની નૈતિકતા અને ઉદારતા.
બરાબર. અને આમ સુંજા જાપાન પહોંચે છે.
પણ શું ત્યાં જીવન સરળ હતું? મને નથી લાગતું.
બિલકુલ નહીં. તેઓ ઓસાકાના એક ગંદા, ગરીબ કોરિયન વિસ્તારમાં રહે છે. અહીંથી તેમને ઝેનીચી તરીકેની નવી ઓળખ મળે છે. આ શબ્દનો અર્થ થાય છે જાપાનમાં રહેનાર, પણ આ એક કાયદાકીય ઓળખ હતી. ભલે તેઓ જાપાનમાં જન્મ્યા અને ઉછર્યા હોય, તેમને પેઢીઓ સુધી જાપાની નાગરિકતા નહોતી મળતી. તેઓ હંમેશા વિદેશી જ ગણાતા.
અને એનું રોજિંદા જીવન પર શું પ્રભાવ પડતો?
એનો મતલબ કે એમને સારી નોકરીઓ, લોન કે સારા વિસ્તારમાં મકાન મળવા લગભગ અશક્ય હતા. આ માત્ર સામાજિક ભેદભાવ નહોતો, પણ એક કાયદાકીય દિવાલ હતી જે તેમને હંમેશા બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખતી.
અને આ બધાની વચ્ચે ઇસાકનું શું થયું?
આ જ ભેદભાવ વચ્ચે ઇસાકને તેના ખ્રિસ્તી વિશ્વાસ અને વિચારધારાને કારણે જેલમાં પૂરી દેવામાં આવે છે અને ત્યાં જ તેનું મૃત્યુ થાય છે.
એટલે સુંજા ફરી એકલી પડી ગઈ, હવે બે બાળકો સાથે.
હા, હાંસુનો દીકરો નોઆ અને ઇસાકનો દીકરો મોઝાસુ. પણ સુંજા હાર નથી માનતી. તે બજારમાં કિમચી, પેલો કોરિયન અથાણું આવે ને, એ બનાવીને વેચવાનું શરૂ કરે છે. અને અહીંથી વાર્તા બે ભાઈઓના બે અલગ રસ્તાઓ પર વહેંચાઈ જાય છે.
અને મોઝાસુ બંને એક જ માના દીકરા, એક જ પરિસ્થિતિમાં ઉછરેલા, છતાં બંનેના રસ્તા અલગ કેવી રીતે?
નોઆ, જે હાંસુનો દીકરો છે, તે તેજસ્વી છે, સંવેદનશીલ છે, ભણવામાં ખૂબ હોશિયાર છે. પણ તે પોતાની કોરિયન ઓળખને એક દાગ કે કલંક માને છે. હા, એને લાગે છે કે તેના બધા દુઃખનું કારણ તેનું કોરિયન હોવું છે. તેથી તેનું એકમાત્ર સપનું છે સંપૂર્ણ જાપાની બનવું. તે જાપાનની પ્રતિષ્ઠિત વાસેડા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે દિવસ રાત એક કરે છે. તે બસ પોતાની જાતને સાબિત કરવા માંગે છે.
અને મોઝાસુ, જે ઇસાકનો દીકરો છે,
મોઝાસુ એનાથી બિલકુલ વિપરીત છે. તે ભણવામાં પાછળ છે, પણ શારીરિક રીતે મજબૂત અને વ્યવહારુ છે. તે પોતાની કોરિયન ઓળખને શરમ તરીકે નથી જોતો, પણ એક હકીકત તરીકે સ્વીકારી લે છે. તે સમજી જાય છે કે જાપાની સમાજ તેને ક્યારે નહીં અપનાવે, એટલે તે એવા રસ્તા પર ચાલે છે જ્યાં કોરિયન લોકોનું વર્ચસ્વ હોય.
અને એ રસ્તો એટલે?
પાચીંકોનો વ્યવસાય. બરાબર. કારણ કે જાપાની સમાજ કોરિયન લોકોને પ્રતિષ્ઠિત નોકરીઓ આપતો નહોતો. પાચીંકો પાર્લર એ ગ્રે એરિયા ગણાતો, જ્યાં રોકડનો વ્યવહાર વધુ હતો અને યાકુઝા એટલે કે જાપાનના ગેંગસ્ટર્સ એની સાથે સંબંધો સામાન્ય હતા. આ એક એવો વ્યવસાય હતો જ્યાં ભેદભાવ ઓછો હતો, કારણ કે તે પોતે જ સમાજની મુખ્યધારાથી બહાર હતો.
તો અહીં લેખિકા એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. શું ઓળખ એ અંદરથી આવે છે કે સમાજ તમારા પર જે લેબલ લગાવે છે એ જ તમારી ઓળખ બની જાય છે?
બરાબર. અને આ જ નોઆની કરુણાંતિકા બને છે. તે યુનિવર્સિટીમાં પહોંચી પણ જાય છે, પણ ત્યાં એને ખબર પડે છે કે તેના અભ્યાસનો બધો ખર્ચ એના જૈવિક પિતા કો હાંસુ છુપી રીતે ઉઠાવી રહ્યા છે.
એ જ હાંસુ જે યાકુઝા સાથે જોડાયેલો છે.
હા, જે ક્ષણે એને ખબર પડે છે કે તેના આદર્શ પિતા ઇસાક નહીં પણ એક ગુનેગાર તેનું ભવિષ્ય બનાવી રહ્યો છે, ત્યારે તેની દુનિયા ભાંગી પડે છે.
તેને એવું લાગ્યું હશે કે જે દૂષિત લોહીથી તે ભાગી રહ્યો હતો એ જ લોહી તેને મદદ કરી રહ્યો છે.
બિલકુલ. તે પોતાના દૂષિત વારસાનો સ્વીકાર કરી શકતો નથી. તે યુનિવર્સિટી, પોતાનું ભવિષ્ય, પોતાનો પરિવાર બધું જ છોડી દે છે.
બધું જ?
હા, તે એક નવું જાપાની નામ ધારણ કરીને ગાયબ થઈ જાય છે. વર્ષો પછી જ્યારે સુંજા તેને શોધી કાઢે છે, ત્યારે તે શરમ અને ગ્લાનીના ભાર હેઠળ આત્મહત્યા કરી લે છે. તેની કરુણાંતિકા એ વાતનું પ્રતીક છે કે ઓળખ ભૂંસી નાખવાનો પ્રયત્ન કેટલો આત્મઘાતી હોઈ શકે છે.
નોઆ એ પોતાની ઓળખ ભૂંસીને સફળ થવાનો પ્રયત્ન કર્યો અને નિષ્ફળ ગયો. પણ શું એના પછીની પેઢી, જે પશ્ચિમી શિક્ષણ અને પૈસાથી સજ્જ હતી, એ આ કલંકને મીટાવી શકી? આ સવાલ આપણને લઈ જાય છે મોઝાસુના દીકરા સોલોમન સુધી.
હા, ત્રીજી પેઢી સોલોમન. તે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણેલો છે, અસ્ખલિત અંગ્રેજી બોલે છે અને ટોક્યોમાં એક આંતરરાષ્ટ્રીય બેંકમાં ઊંચા પદ પર કામ કરે છે. તે મોંઘા સૂટ પહેરે છે.
એટલે એવું લાગે કે આખરે આ પરિવારે ભેદભાવની દિવાલ તોડી નાખી છે.
બરાબર. પહેલી નજરે તો એવું જ લાગે, પણ અહીં લેખિકા પ્રગતિનો ભ્રમ નામનો વિષય ખૂબ જ કુશળતાપૂર્વક રજૂ કરે છે. સોલોમનને બહુ જલ્દી અહેસાસ થાય છે કે સંપત્તિ, શિક્ષણ અને સફળતા હોવા છતાં જાપાની સમાજની નજરમાં તેની કોરિયન ઓળખ હજુ પણ એક અવરોધ છે.
કઈ રીતે?
એના જાપાની બોસ એને કહે છે, કોરિયન લોકોમાં એક અલગ જ ગંધ આવે છે. તેઓ હંમેશા પૈસા પાછળ ભાગે છે.
આ તો ભયાનક છે. આટલી પ્રગતિ પછી પણ આ સાંભળવું પડે?
અને પછી એને એક નૈતિક સંકટનો સામનો કરવો પડે છે. તેને એક પ્રોપર્ટી ડીલમાં એક વૃદ્ધ કોરિયન મહિલાને તેની જમીન ખાલી કરવા માટે મનાવવાનું કામ સોંપવામાં આવે છે. કેમ? કારણ કે એના બોસને લાગે છે કે તું પણ કોરિયન છે, તું એને સમજાવી શકીશ.
એટલે એની ઓળખનો ઉપયોગ એની જ વિરુદ્ધ થઈ રહ્યો છે.
બિલકુલ. તે સમજી જાય છે કે પેઢીઓ ભલે બદલાય, પણ સમાજમાં ઊંડા મૂળિયા ધરાવતો પૂર્વગ્રહ એટલી સરળતાથી જતો નથી.
તો અંતે આ આખી નવલકથા આપણને શું કહેવા માંગે છે? સુંજા, નોઆ, મોઝાસુ, સોલોમન, આ બધા પાત્રોના સંઘર્ષનો સાર શું છે?
મને લાગે છે કે આ નવલકથાના કેન્દ્રમાં ત્રણ મુખ્ય વિષયો છે. પહેલો, ઓળખ અને ઘરની શોધ. આ પાત્રો ક્યારેય સંપૂર્ણપણે ક્યાંયના નથી રહેતા. જાપાનમાં તેઓ કોરિયન છે અને કોરિયામાં જાપાની.
બીજો વિષય છે બલિદાન અને અસ્તિત્વ, જે ખાસ કરીને સુંજાના પાત્રમાં જોવા મળે છે, ખરું ને?
હા. તેનું જીવન કોઈ મહાન સિદ્ધિઓનું નથી, પણ પોતાના પરિવાર માટે ટકી રહેવાની એક શાંત પણ અડગ લડત છે. અને ત્રીજો વિષય, જે સૌથી સ્પષ્ટ છે, તે છે પૂર્વગ્રહ અને ભેદભાવ.
નવલકથાના અંતમાં વૃદ્ધ સુંજા ઇસાકની કબર પાસે જાય છે. તે પોતાના જીવનને યાદ કરે છે. સંઘર્ષ, નુકસાન, પ્રેમ, અંત સુખદ નથી, પણ તે હાર ન માનવાનો દ્રઢતાનો સંદેશ આપે છે.
તે એ વાતનો સ્વીકાર છે કે ભલે ઇતિહાસે તેમની સાથે અન્યાય કર્યો હોય, પણ તેમણે પ્રેમ અને પરિવારના નામે એકબીજાનો સાથ નથી છોડ્યો.
આ વાર્તા આપણને શીખવે છે કે ઇતિહાસ અને સમાજ ભલે ગમે તેટલી કઠોર મર્યાદાઓ લાદે,
પરંતુ પ્રેમ, બલિદાન અને ગૌરવ માટે ટકી રહેવાની માનવ ભાવના હંમેશા અતૂટ રહે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.